જ્યાં સદગુરુની ઉપેક્ષા વર્તે, આવા સત્પુરુષ આવા સદગુરુ એની ઉપેક્ષા કરે ત્યાં માનનો સંભવ થાય. અને તથારૂપ માન આત્મગુણનું ઘાતક છે. 718માં કહ્યું છે, તના આત્મગુણનો નાશ કરે છે. આગળ ગાથા 27.
દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન.
મતાર્થી નું ઓળખાણ આપે છે ભગવાન. અદભુત કરુણા કરીને આપણને ઓળખાવે છે. જીવ ક્યાંય ભૂલ ન કરે. મોક્ષ માર્ગની આરાધના ઓછી થાય એનો વાંધો નથી, પણ ભૂલથી થાય તો આ જીવને બહુ નુકસાન કરશે. મનુષ્ય ગતિમાં ભૂલ ન થાય. સમ્યકત્વની પ્રાપ્તિ ભલે મોડી થાય, કૃપાળુ દેવ કહે છે કે જે વસ્તુ પ્રાપ્ત થવાની છે એને પ્રાપ્ત થવામાં થોડો વિલંબ થાય તો વિલંબ સહન કરજો, પણ ભ્રાંતિનું ગ્રહણ કરશો નહીં. માર્ગ મળવામાં થોડી વાર લાગે, આ ભાવમાં કદાચ ફેંસલો ન આવે, કઈ વાંધો નહીં, ઉતાવળ નહીં કરતા. અનંત કાળ આમ ને આમ વ્યતીત થયો છે, પણ એક ભૂલ જો મનુષ્યની આ સંઘની પર્યાયમાં કરેલી ભૂલ છે અને આ ખોટો સંસ્કાર છે તો ભવાંતરના અનંત ભવ સુધી સાચું નજરે આવવા નહીં દે. સત્યની સમીપ આ જીવ જઈ નહીં શકે. એટલે ભગવાને એક પત્રમાં કહ્યું છે કે પૂર્વે પણ આ દુર્લભ એવો મનુષ્ય દેહ અનંત વાર પ્રાપ્ત થયો, પણ જીવનું કલ્યાણ થયું નહીં. પણ એ જ મનુષ્ય દેહની સાર્થકતા છે કે જે દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા અને તે મહાભાગનો આશ્રય કર્યો, અને એના આશ્રય આ દેહ છૂટે ભલે સંકિત ન થાય, ભલે કર્મો થોડા બાકી લઈએ, ભલે થોડું પરિભ્રમણ બાકી રહીએ, પણ પ્રભુ તારા આશ્રય આ દેહ છૂટે. સત્ના આશ્રયે, સત્પુરુષના આશ્રયે, જ્ઞાની પુરુષના આશ્રયે, મતાર્થ નહીં, માનાર્થ નહીં, કેવળ સત્યાર્થ આ દેહ છૂટે તો સાર્થકતા છે. કારણ સત્યને ઓળખવાની દ્રષ્ટિ અને મતના મમત્વથી મુક્તિ એટલું તો આ મનુષ્ય જન્મમાં થઈ શકે કે નહીં. ઓછામાં ઓછું લક્ષ્ય આપણે આટલું તો રાખીએ કે હે પ્રભુ, અનાદિકાળના જે કુસંસ્કારોના કારણે મારું પરિભ્રમણ ચાલુ છે, અનંત દુઃખનો હું ભોગતા છું, તો એટલું તો હવે કરીને જઉં છું કે મારા જીવનમાંથી આ મતને હું દૂર કરું છું અને સતની ભક્તિ અને સતનું ઓળખાણ લઈને જાઉં છું. એટલે જ કૃપાળુ દેવે કીધું કે આવો મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે આ તો અનંતનું જન્મ મરણનું ચક્કર છે. એ અનંતમાંથી તું એક કામ કર, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એ કે ટળ્યો. આ ભવચક્ર તો અનંત આટાનું છે, એમ કરને એક આટો ઓછો કર, એક આટો ઓછો થાય એટલું તો કર. તો શું, તો ધર્મના નામે આવી મિથ્યા કલ્પનાઓ મિથ્યા ભ્રાંતિઓ છે એમાંથી તારી જાતને મુક્ત કર. આ શું માને છે, દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન. આ વિતરાગનું શ્રુત જ્ઞાન, આ જ્ઞાન શું છે, તો કે ગતિ, નરક ગતિ, દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિરંજ ગતિ, એની અંદર કેટલી કેટલી યોનિ, એના કેટલા દંડક, એની અંદર શું થાય, એ નરકનું માપ કેટલું, એ દેવ ગતિનું માપ કેટલું, એ દેવની અંદર કેટલા પ્રકારના વિમાન, એ વિમાન કેવા હોય, એ ક્યાં જાય, આમાંથી નવરોડો પડે. દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન. નરકમાં ગરમી કેટલી હોય એનું માપ લઈને બેસે. કૃપાળુ દેવી એક જણાને કહ્યું, મેરુ પર્વતની બહુ ચર્ચા કરતો હતો, ભગવાને એમ કીધું કે તારે કોન્ટ્રાક્ટ લેવો છે મેરુ પર્વતનો, કેવડો હોય ને, કેટલા જોજનો ને, એક જોજન એટલે શું, એનું માપ શું ને, એની સાઈઝ શું ને, એની પાસે ઓળો પાણી કેટલું આવે ને, કેટલા ભરતીએ ઉભો રહીએ ને, કેટલો ન રહીએ. અરે ભાઈ, તારે આત્માનું કલ્યાણ કરવું છે. એટલે પૂછ્યું કે પ્રભુ, આ વૈજ્ઞાનિક કે છે કે પૃથ્વી તો દડા જેવી ગોળ છે, અને આપણા શાસ્ત્રમાં ક્યાંક આવે છે કે પૃથ્વી તો થાળી જેવી ગોળ છે, આમાં સાચું શું? કૃપાળુ દેવ કહે કે તને કેવી ગમે, દડા જેવી હોય તો ગમે કે થાળી જેવી હોય તો ગમે? તો કે ભાઈ, અમને શું ખબર પડે, અમે તો અજ્ઞાની છીએ. તો કે તને આ અજ્ઞાની એવા વૈજ્ઞાનિકમાં વિશ્વાસ છે કે સર્વજ્ઞમાં વિશ્વાસ છે? તીર્થંકર પદમાં પેલા શ્રદ્ધા છે અને પછી એને પૃથ્વી કેવી કીધી છે એ વાત બાજુએ રાખીએ. જો તને તીર્થંકર ની અંદર શ્રદ્ધા હોય તો એને બતાવેલા માર્ગે ચાલ્યો જા. આ મોક્ષ માર્ગમાં જતા પૃથ્વી ગમે તેવી હશે, દડા જેવી કે થાળી જેવી, તને આડી નહીં આવે. તારા આત્માની મુક્તિના માર્ગમાં, એની આરાધનામાં, એની સાધનામાં આ પૃથ્વી આડી નહીં આવે, એટલું હું તને કહું છું. બિન પ્રયોજન ભૂંડ વાત. અને આવું જાણે એ પાછું મહાજ્ઞાની છે, બહુ વિદ્વાન છે. ઓહો હો, નરકની વાત કરે તો 8 દિવસની વાત જ કર્યા કરે. ભાઈ અમારે એ ગામ નથી જવું. જે ગામ જવું હોય ન હોય એની દિશા પૂછવાની કઈ જરૂર ખરી? ના રે ના. એક મુમુક્ષુ હતા, કૃપાળુદેવના બોધમાં આવ્યા ને પૂછતા હતા, એક ઇન્દ્રિય જીવો કેવા પ્રકારના ને કેવું આમ ને, એની અંદર બહુ બહુ ચર્ચા થયેલી. કૃપાળુદેવે કીધું કે કેમ ત્યાં જવાની બહુ ઈચ્છા છે તમને? આ પંચેન્દ્રિય જેવો અવતાર મળ્યો છે, હવે પરમ ગતિની આરાધના કરવાની છે કે એક ઇન્દ્રિયની ચિંતા કરવાની છે? લક્ષ કરાવે છે જ્ઞાની પુરુષ. આ જીવ અટવાઈ જાય છે મતાર્થની અંદર, એને આ દેવ ગતિને આ ગતિની અંદર શ્રુત જ્ઞાન છે એમ સમજીને બેઠો છે. શ્રુત જ્ઞાન તો આત્માના ગુણો, આત્માનું સ્વરૂપ એ જે છે, એનાથી કેમ મુક્ત થવાય? બંધ અને મોક્ષના માર્ગની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે કહી છે, તે દર્શન જીવને મુક્તિનું કારણ છે. અને તે કહેવાને જો કોઈ યોગ્ય હોય તો તે તીર્થંકર છે એમ અમે માનીએ છીએ. અને આ કાળે આ ક્ષેત્રે તીર્થંકરનો આશય જો કોઈ કહી શકે તો તે અમે છીએ, એવું અમારું દ્રઢપણે માનવું છે. ભાઈ બંધ અને મોક્ષનું શાસ્ત્ર એ આપણને હિતકારી છે, આ ગતિનું શાસ્ત્ર હિતકારી નથી. કેટલી ગતિમાં આયુષ્ય, કેટલું પલ્યોપમ, કેટલું સાગરોપમ, કેટલું કોડા, કેટલી કેટલી કેટલું એનો જલ્દી મોક્ષ થાય કે નહીં, આમ થાય તો આમ થાય કે નહીં, આવી નિરર્થક ચર્ચામાં તારું આયુષ્ય ઋષભદેવ મહારાજાની જેમ 85 લાખ વર્ષ પૂર્વનું હોય ને તો તું આવી બધી ચર્ચા કરજે. પણ આયુષ્યનું ઠેકાણા નથી. 60-70માં હજી આજ બેઠો છે ને કાલ થશે કે નહીં એ ખબર નથી. તો હવે શું કરવું? જ્યારે કાળ અનિયત છે, એનું કોઈ નક્કી નથી, કોઈ ઠેકાણું નથી. આયુષ્ય ઘણું અલ્પ છે, કર્મની બહુલતા છે, પુરુષાર્થની મંદતા છે, અને ક્ષયોપશમનું તો ઠેકાણું જ નથી, વિવેક નથી, વિનય નથી. એ સમયે શું કરવું? તો કે ભાઈ મહત્વની મુદ્દાની વાત પકડને બાપા. આ દેવાદી ગતિની અંદર આખો દી એમાં 6-6 મહિના સુધી ઊંધો પડીને એની ગતિ પર તારે ગતિમાં ભમવા જવું છે? દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, ભગવાન કે છે શ્રુત જ્ઞાન કોને કહેવાય? શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે, જેમાં આત્મા ગાયો છે, જેમાં આ આત્માના નિજ સ્વરૂપની મહત્તા ગાય છે. એ શ્રુતને તું આધાર લઈ લે ભાઈ. તું આ ગતિને, આ ગતિના શ્રુત એ તો પરિભ્રમણનું શાસ્ત્ર છે. એ પરિભ્રમણ જીવ જ્યાં જ્યાં કરે છે, 14 રાજલોકનું વગેરે, એટલે કૃપાળુદેવે કહ્યું પૃથ્વી આદિનું જેમાં વર્ણન અધિક છે એવા શાસ્ત્રો વાંચવાને બદલે, જેમાં આત્મા અને એની ગુણ સંપદાનું વર્ણન વધારે છે એવા આત્માદી અસ્તિત્વના જેનું નિરૂપણ છે એવા શાસ્ત્રોનો તું અભ્યાસ કર, એને સશ્રુત કહેવાય છે. પણ માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન, આ બીજું પાછું લક્ષણ કે પોતાનો મત, પોતાનો વેશ, એનાથી જ મુક્તિ થાય. આગ્રહ મુક્તિ નિદાન, મુક્તિનું કારણ મારો મત અને મેં માનેલો વેશ, હાથમાં કમંડલું છે કે પાત્ર છે એના ઉપરથી નક્કી કરું કે એનો મોક્ષ થશે કે નહીં. દિગંબર છે કે શ્વેતાંબર છે, પિતાંબર છે કે નીલાંબર છે, કૃષ્ણાંબર છે કે અનેક નીલાંબર છે, આવા વાદ વિવાદ. દંડ હાથમાં રાખ્યો છે કે રજોવર્ણ હાથમાં રાખ્યું છે? પોતાનો વેશ, બાહ્ય લિંગ ચીન, મુપત્તિ બાંધી છે કે નહીં કે માળા લીધી છે, એના આધાર ઉપર જીવનો મોક્ષ એ નક્કી કરે. આ પદાર્થની એટલી તાકાત, એ આત્મા કરતા સર્વોપરી, એ સૌથી ઉત્કૃષ્ટ. મોક્ષ એ અંતરની દશા છે, દશા તે દશા છે, વાત તે વાત છે. કૃપાળુદેવે કહ્યું કે આમ લખ્યું હોય ને મોક્ષ થાય, અને એમ ન લખ્યું હોય તો મોક્ષ ન થાય, અને બંને લખ્યું હોય તો પણ જીવની પોતાની યથા યોગ્યતા ન હોય, જીવ પોતે જ્યાં સુધી કસાયથી રહિત ન થાય, રાગ દ્વેષ જ્યાં સુધી એનામાં છે એની પરિણતિથી મુક્ત ન થાય ત્યાં સુધી મોક્ષ સંભવે? પછી હાથમાં ગમે એટલા કમંડલા લઈને ફરે ને, મોક્ષ માળાથી નથી, મોક્ષ ચિહ્નથી નથી, મોક્ષ લિંગથી નથી, મોક્ષ વેશથી નથી, મોક્ષ વર્ણથી નથી, મોક્ષ જીવની શુદ્ધતાથી છે. વિષય કષાયની મલિનતાથી આ જીવ જેટલો શુદ્ધ થાય, એના પોતાના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયના આવરણો જેટલા દૂર થાય એટલો આ જીવ મોક્ષની સમીપ છે. નિજ મત અને નિજ વેશ એ તો દેશકાળ અને ગચ્છની સમાચારી છે, એ બધા જ પોતાને સ્થાને યોગ્ય છે, કારણ કે ઉત્તમ નિમિત્ત વિના ઉત્તમ ભાવ પણ ક્યાંય પ્રદર્શિત થતા નથી, પણ એને કારણે એ ભાવના જે સાધનો છે એને સાધ્ય ન માની લેવા. સાધનો ઉત્કૃષ્ટ છે, વાત સાચી છે કે થિયેટરમાં બેઠા હોય અને ઉપાશ્રયમાં બેઠા હોય ફેર પડે કે નહીં, ટીવી જોતા હોય અને જિનેશ્વરની પ્રતિમાના દર્શન કરતા હોય ફેર પડે કે નહીં? પડે જ. જીવના ભાવની ઉત્કૃષ્ટતાના આવા ઉત્કૃષ્ટ નિમિત્તો છે, ઉત્તમોત્તમ સાધનો છે જે સર્વજ્ઞ ભગવાને અને જ્ઞાની પુરુષોએ કહ્યા છે, કઈ જેવા તેવા એ નથી કીધા, પણ એ સાધનો દેશકાળ અનુસાર ભેદ હોય. એમાં કૃપાળુ દેવે કહ્યું, લિંગ અને ભેદો જે વ્રત ના રે તે તો દેશ કાણાદિ ભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે. અરે ભાઈ, પાર્શ્વનાથના ભગવાનની સમયના સાધુઓ એ સચેલક હતા, મહાવીરમાં અચેલક અને સચેલક બંને હતા, તો અચેલકથી જ મોક્ષ આવો એકાંતિક આગ્રહ તને કોને પકડાયો? આડા પણ તું ક્યાંથી લાવ્યો? તો પાર્શ્વનાથના સાધુઓની શું ગણતરી કરવી? એ તો રંગબેરંગી વસ્ત્રો પહેરતા હતા, યુગલ્યાના સમયની અંદર આખી વ્યવસ્થા જુદી હતી, પાત્ર ભેદે, દેશ ભેદે અને કાળ ભેદે ધર્મનું સ્વરૂપ જે આરાધનાનું અને સાધનાનું છે એમાં મહાન આચાર્યો, ગીતાર્થ જ્ઞાનીઓ એના અધિકારી છે. એટલે જ અહીંયા અરિહંત પદ અને સિદ્ધ પદ પછી આચાર્ય પદની સ્થાપના કરી છે. આ આચાર્યોએ કાળ અનુસાર મુમુક્ષુઓને મોક્ષનો માર્ગ બતાવવા માટે સમયે સમયે એની અંદર આવી પ્રકારના ભેદ એ સમયને અનુકૂળ હોય તેવા એમણે ઉત્પન્ન કર્યા હોય. પણ બધા જ સાધન છે, બધા જ નિમિત્ત છે, અને એ નિમિત્તનો ઉપયોગ ક્યાં સુધી, દવાનું મહત્વ ક્યાં સુધી? જો મારા રોગને નિર્મૂળ કરે તો, જો રોગને નિર્મૂળ ન કરે તો એ ઔષધ પણ મારે શું કામનું? ડાયાબિટીસના દર્દીને સાકરની મીઠાશ શું કામની? સાકરમાં દોષ નથી, પણ સાકર શરીરમાં જઈને વિકાર ઉત્પન્ન કરે છે, અને એ વિકાર એ જ મારા રોગનું કારણ બને અને ભયંકર વિપત્તિમાં મારા મૃત્યુનું કારણ બને તો એ સાકર મારા માટે ઝેર છે. એમ આવા આગ્રહ કોઈ સાધન છે, વ્રતના ભેદ છે, લિંગ છે, ચિહ્ન છે, એમાં દોષ નથી, પણ એ દોષની અંદરનો દુરાગ્રહ, એનું મમત્વપણું, એમાં આવેલી એકાંત માન્યતા, એ જો મને દ્રઢ કરે અને મારામાંથી મુમુક્ષુપણું હટાવી દે અને મતાર્થીપણું દ્રઢ કરે તો એ સાધન મારા માટે ઝેર જેવા છે. માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આ જીવ તો કૃપાળુદેવે લખ્યું છે, જીવ મતભેદ આદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. જો સાધન સરસ મળ્યા, નિમિત્ત સરસ મળ્યા, પણ મતાર્થ મતભેદનું કારણ થયા, અને મતભેદનું કારણ થયા કારણ કે અસદગુરુ હતા, એને એ દ્રઢ કરાવ્યું કે આનાથી જ મોક્ષ થાય, બીજો નહીં, નકારની ભાવનામાં ચાલ્યા ગયા, નિષેધાત્મક દ્રષ્ટિકોણ દ્રઢ કરાવી દીધો, અને એને ધર્મ પામવા કરતા આ સાચું છે એની મહત્તા વધારે છે. અમારો ધર્મ બહુ સાચો, બીજાનો જરા કામ, એમાં આચારની શિથિલતા ઘણી, અમારી ઘણી ઉત્કૃષ્ટતા. એ અમારી એટલે તારી ખરી, તો પોતાની જાતને બાદ કરે. આપણે કહીએ કે પણ તને જોતા તો એવું લાગતું નથી, તો કે હું મારી વાત નથી કરતો, અમારો ધર્મ બહુ સારો. તો એ ધર્મ શું કામનો? તારામાં તો આ જ અભિમાન આપ્યું ને એને, તારામાં તો મતાર્થને જ દ્રઢ કર્યો ને. મારા ધર્મના આવા જો ઉપકરણ ઉત્કૃષ્ટ હોવા છતાં એના અનુયાયીઓમાં જો મને મતાર્થની જ દ્રઢતા કરાવે ને મારી મુમુક્ષુતાનો નાશ થતો હોય, મારા આત્મગુણ સંપદાનો નાશ થતો હોય, તો એ મારા માટે મને ઉપકારી થયા કે અપકારી થયા? મારા હિતનું કારણ ન થયા. સાધન ઉત્કૃષ્ટ છે, પણ મારા હિતનું કારણ કે મારામાં દ્રષ્ટિરાગ આપી દીધો. અને જ્ઞાની પુરુષ લખે છે કે કામ રાગને સમાપ્ત કરવો સરળ છે, પણ દ્રષ્ટિ રાગને મારવો મહા કઠિન છે. સમજી લેજો, કામ રાગને નિર્મૂળ કરવો, નિશેષ કરવો સરળ છે, દ્રષ્ટિ રાગને કાઢવો મહા કઠિન છે. આ દ્રષ્ટિ રાગ ભયાનક છે. પોતાના મતનો, પોતાના વેશનો, પોતાના શાસ્ત્રનો, પોતાના સંપ્રદાયનો, પોતાના ગચ્છનો, એની અંદર એ જ સાચું એવો જે દુરાગ્રહ અંદર બેઠો છે, દુરાગ્રહ વૃત્તિ, આ પકડ એની અંદર જે છે, આ પકડ આત્માનો ગુણ નથી, એ જીવને મારી નાખે છે. એટલે એનામાં શું પરિણામ આવે કે કોઈનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરી શકે નહીં, બીજાના દોષ જ જોયા કરે. કોઈમાં સુંદર મજાની ભદ્રિકતા હોય, એ સરળ માર્ગે જતો હોય, તો કે ના ખોટો છે, કા તો અમારા પ્રમાણે એ ચાલતો નથી, એ આમ જ થાય ને આમ જ બેસાય ને આમ જ સામાયિક કરે ને આમ જ કરે ને આમ જ ઉભા થવાય ને આમ જ કરાય. એના ભાવ સાથે સંબંધ છે કે એની ક્રિયા સાથે સંબંધ છે? આ સાધન ઉત્કૃષ્ટ હોવા છતાં મતાર્થી પણ જો દ્રઢ કરતા હોય તો મને ઉપકારી નથી, સાધનની કોઈ વાત નથી. જ્ઞાની પુરુષો કહેવાય, શ્રીજીને સહસ્ર ગમે ક્રિયાઓ કીધી છે, બીજા કોઈએ નથી કીધી. આ બધા આચારના બાંધા જ્ઞાની સિવાય બીજા કોઈ અજ્ઞાનીઓએ નથી આપ્યા, કારણ કે આપણી આખી વાતનું કેન્દ્ર જ્ઞાની પુરુષ છે અને ધર્મમાં ચાલનારા લોકો છે. આપણને જે મતાર્થ પ્રાપ્ત થયો એ ધર્મમાંથી થયો, કારણ કે આપણે અસદગુરુની ઉપાસનાના રવાડે ચડી ગયા અને આપણે મત વેશ સંપ્રદાય એના મત મતાંતરની અંદર વયા ગયા, ધર્મને ભૂલી ગયા, ધર્મના સ્વરૂપને ભૂલી ગયા, વિતરાગ ભૂલાયો અને વિતરાગતાના બાહ્ય વિભૂતિના લક્ષણો, ઐશ્વર્ય, ચમત્કાર એ યાદ રહ્યું. આ મહારાજ સાહેબ તો બહુ છો, જેમ કે એમ જ થાય, દોરા ધાગા મંત્ર જંત્ર આંકડા દેવા આ પ્રકારનું કરવું, પરિગ્રહ થાય, પૈસા દીયાવે, આ શ્રાવકો કઈ ઓછા છે? અને પોતાની જાતને ધર્મ કેવડાવે, મોટા મૌડી છે ને ફરતા હોય આગળ, જેને ધર્મના ધુરંધરો બધા, ધારકો ને તારકો. આ ભ્રાંતિમાંથી જીવે નીકળવું પડશે, મુમુક્ષુ સમુદાય આમાંથી પોતાની જાતને કાઢી લેવી પડશે, કારણ કે એને જો આત્માર્થી બનવું હશે તો. 28મી ગાથામાં ભગવાન કહે છે,
લયુ સ્વરૂપ નવૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન.
આ મતાર્થી જીવ વૃત્તિના સ્વરૂપને જાણતો નથી, વ્રતના અભિમાનને લઈને બેઠો છે, પરમાર્થનું ગ્રહણ કરતો નથી, કારણ લેવા લૌકિક માન, એને લૌકિક માન જોઈએ છે. અને હું સાધુ સાધુ સાચું વ્રત કરું તો મને લૌકિક માન તો મળે નહીં, કારણ કે એમાં તો મન ગુપ્તી આવે, મારી કોઈ વાત કોઈને કહેવાય નહીં, મારે ગમે તેટલી મારી અંતરંગની સાધના હોય એ સાધનાને બહાર પ્રકાશિત ન કરાય. અને સાધનાનું એક રહસ્ય છે કે જેટલી જેટલી સાધના આપણને કરતા હોય અને એની ઉપલબ્ધિ થાય અને આપણને જેટલો એની અંદર લાભ થાય અને આત્મ તત્વનો જેટલી જેટલી અનુભૂતિ થાય, એ જેટલી પ્રકાશિત કરવામાં આવે એટલું એનું બળ તૂટી જાય. જેટલી પ્રકાશિત કરવામાં આવે અને જેટલું એનું બાહ્ય મહત્વ ઉભું કરવામાં આવે એટલું એનું બળ તૂટી જાય, એનું તેજ વિલય થાય. એ અંદર હોય અને એ પૂર્ણતાને કરે ત્યારે જ આત્મ સ્વરૂપ પ્રકાશે. એટલે 12મા ગુણસ્થાનક સુધી સાધક આ જ પ્રકારે સાધક રહે છે, માત્ર 13મા ગુણસ્થાનકે પૂર્ણ પ્રકાશિત એ ઉદિત થાય છે, એનું આત્મતત્વ, એનું ચૈતન્ય પૂર્ણ પ્રકાશિત થાય છે. ત્યાં સુધીમાં ક્રમશઃ જેટલી લબ્ધિ ઉપલબ્ધિ, જેટલી શક્તિ, જેટલું સામર્થ્ય, જેટલી સ્થિરતા, જેટલો ધર્મનો પ્રભાવ આપણને રોજ કોઈ એવા બોધે, કોઈ આપણી સાધનાએ, કોઈ એવા અનુષ્ઠાન આપણા જીવનની અંદર આવે અને આપણને લાગે કે સ્થિરતા સારી રહે છે, શાંતિ અનુભવાય છે, સમાધિ થાય છે, ધ્યાનમાં વિકલ્પનું પ્રમાણ ઘટે છે વગેરે વગેરે, પોતાની જાતમાં સમાવી દેવાના. સિદ્ધિને સમાવી દેતા શીખવાનું છે. જે સમજ્યા તે જ સમાયા, અધૂરા છે તે છલકાયા. આ તો હજી એક દી સામાયિક કરી તે બીજે દી કે બહુ લાભ થયો મને તો. મને તો એને કીધું એક સામાયિક ની વાત આપને કાલ કરી, આજ લાભ શું લાભ થઈ ગયો તને? આ ભસી માર્યું એ થયો, અભિમાન ઉભું થઈ ગયું સીધું. કોઈ દિવસ પોતાની સાધનાના અંદરની ઉપલબ્ધિને, સાધનાના તેજને વિલય થવા દેતા નહીં. અને કેટલા એવા સાધકો છે કે દસ વર્ષ પહેલા જુઓ તો એની સાધનાની ઉત્કૃષ્ટતા હતી, એને જોઈને આપણને લાગે કે કેટલો માણસ અંતર્મુખ છે, પણ બહાર એ સાધનાને મૂકી દીધી. એનું મહાત્મમાં, એના ગુણગાનમાં, એની મહત્તામાં સાધનાનું તેજ વિલય થઈ ગયું, બહિર્મુખ વૃત્તિ જોર કરી ગઈ. કેટલા પ્રયાસને લક્ષ્ય અંતર્મુખતા આવી હતી, અંતર્મુખતા ચાલી ગઈ. કારણ કે અંતર્મુખતાનો આધાર અને અધિષ્ઠાન જે સાધનાનું તેજ હતું, સાધનાનો પ્રભાવ હતો, એ સાધનાના ફળને એને બહાર પ્રકાશિત કર્યું. ભગવાન કહે છે વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને વ્રતના અભિમાન લઈને બેઠો છે. એક નાનું વ્રતનું પણ અભિમાન છે. કરી હોય નવકારસી, કર્યો હોય ચોવિયાર, પણ ગામ આખામાં ગાઢતો ફરે. મૂંગો ન મરી રહીએ, ક્યાંક ગયો હોય તો કે ભાઈ કઈ લેશો તો કે ના ભાઈ મારે કઈ આવશ્યકતા નથી, એમ ન કહીએ કે મારે કઈ અત્યારે લેવાની ઈચ્છા નથી. શું કહીએ? ચોવિયાર છે. પણ હવે રાડું શું પણ ચોવિયાર છે એમાં? તને અમે એમ કીધું, અમે તેમ પૂછ્યું કઈ લેશો, તું ક્યારેક નથી લેવાનું તો અમે જોઈતા. પણ છતાંય આ જીવને ચોવિયાર છે એ બતાવ્યા વિના એને હક પડે નહીં. કોઈ પૂછે નહીં ત્યાં સુધી મજા આવે નહીં. ત્રણ ઉપવાસ કેર અને જો ત્રણ દિવસમાં કોઈ સાતા ન પૂછે તો આને મોતનો કોઈ પાર નથી. આનો અજંપો, આની અશાંતિ એલા આ તપ તારું શાંતિ માટે, સમાધિ માટે કરવાનું છે. પણ આટલી બધી અશાંતિ કા, આટલો બેબાકડો કા, આટલો આકુરતા કા છે? ભાન કોઈને આ ઘરમાં ખબર નથી? ત્રણ દિવસ હું ખાતો નથી છતાં પૂછે છે ખરા કે કેમ છો? અને ઘરવાળા પૂછે તો કે મોઢું જોઈને જ અમે સમજી ગયા છે કે તમે અમારી જ રાહ જુઓ છો કે હવે રેવા દો, એટલે અમારે બોલવું નથી, ભલે તમારું તપ હાલે. એટલે ઘર ભરા લાયા છે કે આને પૂછા તો મુવા તો આ ઢીલો પડી જવાનો હમણાં. એટલે પછી શું કહે? મેળ્યા તા માસી, મેળ્યા તા, વાત કરી હતી, ભાઈને કીધું તું, કાકા તો મેળ્યા હશે, એ નતો આવ્યા સાધ્યમાં. એને કીધું નહીં ભાઈ, ભાઈ આજ નથી આવ્યા, આ ત્રીજો છે એમ. એલા કાકા હવે રેવા દે ને, મુખ પડતો અને શાંતો ભગવાનની આરાધના કરવા માંડી જાય. વ્રતના અભિમાન, નાના એવા વ્રતના અભિમાનમાં અંતરની અંદર આ જીવ તપને પચાવી શકતો નથી, સાધનાને પચાવી શકતો નથી. આત્માના અદભુત ગુણ, આત્માની અદભુત શક્તિ, આત્માનો મહત પ્રભાવ જોગ જીવનમાં ઉત્પન્ન થાય નાનું એવું તપ, દ્રષ્ટિ સિદ્ધિ, સ્પર્શ સિદ્ધિ, નવ નિધિ ને અષ્ટ મહાસિદ્ધિ જીવનમાં જાગૃત કરે સમયે સમયે શુદ્ધ ભાવથી કરેલી આરાધના એક નમસ્કાર મંત્ર ભાવસાગરને પાર પમાડે એવી તાકાત અદભુત જૈન દર્શનના યોગમાં છે. એક સામાયિક મોક્ષનું કારણ છે. એક નમસ્કાર જીવને તારી દે. ઇકોવી નમુક્કારો જીણવર હસ્સ વધ માણસ સંસાર સાગરાવો તારે નર્મ નારીવા. આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજે આ શ્લોક લખીને મહત્તા આપી છે કે જિનેશ્વર વર્ધમાન સ્વામીને એક સાચા અંતકરણના ભાવથી કરેલો ઇકોવી નમુકારો, એક જ નમસ્કાર, સંસાર સાગરાઓ તારે નરમ્વ નારીવા. એ નર હોય કે નારી, એને સંસાર સાગરનો પાર કરાવી દે છે. કેટલા નમસ્કાર? એક તો નક્કી કરે કે મેં તો હમણાં 1000 ખમાસણા કરવાના, જરૂર નથી ભાઈ એક કરને. બે વૈજ્ઞાનિક દરિયા કિનારે ફરવા નીકળ્યા, એમાં એક ગણિતનો અને બીજો કેમેસ્ટ્રીનો, રસાયણનો, ખૂબ ખગોળશાસ્ત્રનો. એમાં એકે નક્કી કર્યું કે આ પૃથ્વીના આકાશ વચ્ચે અંતર કેટલું, એટલે ગણિત વાળા હિસાબ માંડી દીધો કે આટલું. પછી એને કીધું કે એક માછલી ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી, ત્રીજી ઉપર ચોથી, ચોથી ઉપર પાંચમી, કેટલી માછલી જોઈએ તો અહીંથી આપણે આકાશને અડી શકીએ? એટલે ઓલો પાછો ગણિતમાં માંડી પડ્યો કે કેટલી માટલી છે, માટલીનું માપ લીધું હશે. એટલે એની ગણતરીમાં પછી કે ભાઈ જવાબ મળી શકે એમ નહીં થાય, કોમ્પ્યુટર વિના નહીં હાલે, મને આમાં કાંઈ હું જ નથી પડતી. કાગળ પેન્સિલ તો જોઈએ, આટલો બધો લાંબો ગુણાકાર સરવાળા બાદ બાકી એમને મોઢે ન થાય. અને કાગળ પેન્સિલ હોય તો કે હવે તો મારે આવો સરવાળો કોમ્પ્યુટર વિના થાય નહીં. પણ કે ભાઈ મેં તને આઠ ના આપ્યા, ચાર અને શાક લીધું, પાછા કેટલા દેવાના છે? ઉભો રે, કોમ્પ્યુટર કી એટલા, કેલ્ક્યુલેટર કી એટલા, અમેરિકામાં જાજો એટલે ખબર પડશે દરેક બાબતની. એને ખબર નથી કે ભાઈ બે ને બે ચાર, એટલી તને ખબર નથી. ઈ સૂત્ર વયું ગયું તો કે કેલ્ક્યુલેટરમાં લખી લો, બે ને બે ચાર, એમાં પાંચ થતા હોય તો પાંચ, પછી આપણે કે પણ ચાર થાય તો આઈ ડોન્ટ નો એનીથિંગ, માય કેલ્ક્યુલેટર સહી સો. આવી તો જીવની દશા છે. એટલે ઓલા એ ગણિત માંડીને કીધું તો કે હાંજે કહીશ. ઓલો કે વૈજ્ઞાનિક કે ભાઈ રેવા દે, આમાં આટલી અસંખ્ય માછલીની જરૂર નથી, વન ઇઝ ક્વાઇટ ઇનફ ઇફ ઇટ ઇઝ અ લોંગ ઇનફ. એક જ માછલી બસ છે, એ લાંબી હોય તો એની ઊંચાઈ બરાબર જોઈએ કે અહીંથી આકાશને અડી શકે એવી કેટલી. એક જ માછલી હોય તો બસ છે, આમાં તારે ઝાઝાની ક્યાં જરૂર છે. એમ આ માર્ગ વ્રત, એક સામાન્ય વ્રત, એક માસ્તુસ કરતો ઋષિ કેવળ જ્ઞાનને પામે, એક કોળિયા લેતો કરગડું મુનિ કેવળ જ્ઞાનને પામે. ભાવની મહત્તા, જૈન દર્શન ભાવ ઉપર બિરાજમાન છે. વૃત્તિ તમારી શાંત થઈ છે કે નહીં? શિષ્યએ ગુરુને કહ્યું કે પ્રભુ, તમે રોજ આ જૈન શાસનની પ્રવચનની વાત કરો છો, પણ આ દ્વાદસાંગી જેમાં 11 અંગ ને 12 ઉપાંગ, આ વાત અમારી સમજમાં આવે એમ નથી. આવો સર્વજ્ઞનો બોધ કઠિન આ ગણધરો એ દ્વાદસાંગી રચી છે, આ અમે કઈ સમજી શકીએ એમ નથી. ગુરુએ કહ્યું, લ્યો અમે તમને તેનો સાર કહીએ છીએ કે વૃત્તિઓને શાંત કરવી. આ દ્વાદસાંગીનો સાર, વૃત્તિ બે પ્રકારની છે, એક બાહ્ય અને બીજી આભ્યંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું, તે આત્માની અંદર પરિણમવું, આત્મામાં સમાવું, તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થાય તો અંતરવૃત્તિ રહે. જીવ બહાર ક્યાં સુધી ભમે? બહારનું મહત્વ હોય તો. મહત્વ ન હોય તો જીવની વૃત્તિ ક્યાં હોય? અંદરમાં હોય. આપણે વાંચતા હોય અને બહાર ક્યાંક અવાજ આવે બેન્ડ બાજાનો, તો એનું મહત્વ હોય તો વૃત્તિ ક્યાં જાય? બહાર. અને એનું મહત્વ ન હોય તો વૃત્તિ અંદર. સીધો હિસાબ છે. વૃત્તિને ઓળખવી, સમયે સમયે અંદર જે બહાર વૃત્તિ ઉઠે છે ત્યારે એનું મહત્વ છે, માટે ઉઠે છે. મહત્વ ન હોય તો ન ઉઠે. મહત્વ હોય તો આપણે વાંચતા હોય ઘરની અંદર અને તરત ઓલો કે પપ્પા જલ્દી આવો, ઓલો ટેસ્ટ મેચ ચાલે છે અત્યારે, એનું હાઇલાઇટ્સ બતાવે છે. ક્રિકેટનું મહત્વ છે તો ઓલો મુખ સામાયિક પડતી અને બેસી જાય ટીવી અમે, કે સામાયિક તો કાલ કરશું, પણ ટેસ્ટ મેચ ક્યાં રોજ આવે છે? અરે ઓલા એ છક્કો માર્યો, પણ છક્કાનું મહત્વ છે તઈ ગયો ને તું, તારી માળા મૂકીને આ માળાની અંદરનો છક્કો ચૂકી ગયો, ને તો લાગી જાય તો ઓવર બનાવડી. એવો ભાવમાં આવી ગયો તો કે નમો અરિહંતાણમ સિદ્ધાણમ ની અંદર એવો ભાવમાં હતો, ઓવર બાઉન્ડ્રી જતો હતો સંસારથી પાર. પણ ત્યાં ઓલા નીચે કીધું કે આ આવ્યો છે સૌરવ ગાંગુલી, હવે જલ્દી આવી જાઓ તમે, મુખ માળા પડતી અને આ ઉતરો નીચે. કેવી દશા છે! લયું સ્વરૂપ અને વૃત્તિનું, પદાર્થનું તુચ્છપણું ન ભાસે ત્યાં સુધી વૃત્તિ બહાર ફરે તે બાહ્ય વૃત્તિ, અને આત્માની રમણતા, પોતાના સ્વરૂપની રમણતા, શાંતિ, સમાધિ, સ્થિરતા, એનો અનુભવ, એનું મહત્વ અધિક. મને શાંતતા પ્રાપ્ત થાય, મારી વૃત્તિઓ શાંત થાય, તો કે છે કે એ અંતરવૃત્તિ છે. માટે દ્રઢ નિશ્ચય કરવો કે વૃત્તિ બહાર જતી ક્ષય કરવી અને અંતરવૃત્તિની અંદર આરાધના કરવી, એ જ જ્ઞાનીની આજ્ઞા છે. 691માં ભગવાને કહ્યું છે, જે વૃત્તિ સ્ફુરે, હવે આજ્ઞા આપી છે ઉપદેશ છાયામાં, જે વૃત્તિ સ્ફુરે, જે ઈચ્છા કરે તે આશ્રવ છે, તે વૃત્તિનો નિરોધ કરે તે સંવર છે. આશ્રવ ને સંવર નું સીધું ગણિત, ઉઠતી વૃત્તિ એનો નિરોધ કરવો કે નહીં મારે નથી જોઈતું. ઘણી વાર જરા ખમકાજ થશે, કેમ કે અનાદિના સંસ્કાર જોર કરશે, પણ છતાં ઉપયોગની જાગૃતિ રાખી અને કે નહીં એ નથી કરવું, અત્યારે મારો ધર્મ આરાધનાનો સમય છે, નથી કરવું. આ વૃત્તિનો નિરોધ કર્યો, આ સંવર. તત્વજ્ઞાન ક્યાં સાંભળવા ચાલ્યો? આશ્રવ શું, સંવર શું? અરે અંદર વૃત્તિ ઉછીને ઈચ્છા થઈ તો આશ્રવ, કે લઈને જરાક જે ઉભાર શું છે જોઈ લઉં જરા, આ આશ્રવ. અને એનો નિરોધ કર્યો કે ના જે હોય તે, અત્યારે મારે આ શ્રેષ્ઠ છે આત્મધ્યાન, આ સંવર. અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે, અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. દરેક પદાર્થને વિશેષ સ્ફુરાયમાન થતી બાહ્ય વૃત્તિઓને અટકાવવી અને તે વૃત્તિના પરિણામને અંતર્મુખ કરવા. અહીંયા જ્ઞાની પુરુષ બતાવે છે કે લૌકિક માનને કારણે આ જીવ આ રીતે પરમાર્થની આરાધના કરતો નથી, પરમાર્થ નથી પકડતો. એ વૃત્તિ અને વ્રતના નિયમની અંદર એ વ્રતમાં લૌકિક માનમાં લેપાઈ જાય છે અને પોતાનો આત્માર્થ ચૂકી જાય છે. આગળની ગાથામાં ભગવાન કહે છે,
અથવા નિશ્ચય નયગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય.
આ મતાર્થીની મુશ્કેલી તો જીવો, એક પછી એક મુશ્કેલી કેટલી ઊભી થતી જાય છે. એ કહે છે નિશ્ચય નયની વાતો શબ્દમાં ગ્રહણ કરે, એની ડિક્શનરી ઘણી ઊંચી. જ્ઞાની ખરો, આત્મજ્ઞાન ઓછું, પણ ડિક્શનરી ઘણી ઊંચી. એવા હાઈ શબ્દો હોય અને એ સમજે કે કોઈ ન સમજે એટલે સમજે કે મારું જ્ઞાન ઘણું ઊંચું છે, હું ઘણું જાણું છું. આવો એક મિથ્યા અહંકાર અંદર કામ કરતો થઈ જાય. શબ્દની માય ગ્રહણ કરવા, કારણ કે એને શબ્દ સિવાય તો કંઈ બીજું ગ્રહણ કરવું નથી. લોપે સદવ્યવહારને, બધી જ શુદ્ધ ક્રિયાઓ, બધો જ શુદ્ધ વ્યવહાર, બધા જ સાધનો અને બધી જ પ્રકારની સાધના એનો નિષેધ કરે, એ બધું બાહ્ય છે. જુઓ એનું અપલખણ મતાર્થીનું. સારા શબ્દો પ્રાપ્ત થયા એટલે શુદ્ધ વ્યવહારની એણે ત્યાં લોપ કર્યો અને વ્યવહારને લોપ કરવાથી તીર્થનો લોપ થાય છે, માર્ગનો લોપ થાય છે. તત્વ તો ઉભું રહે છે પણ ઉભું રહેલું તત્વ પામવું કેવી રીતે? અનંતા તીર્થંકરો, અનંતા જ્ઞાનીઓ જે માર્ગે જે સાધના આરાધના કરીને ગયા અને જેને કારણે આખો શાશ્વત તીર્થ અને શાશ્વત ધર્મ એમાં એને વ્યવહાર કરીને લોપ કર્યો. ના, શબ્દો જાણવા એ જ જ્ઞાન છે. અરે ધર્મનું સ્વરૂપ જ એ છે. ધર્મ તો એવો સિક્કો છે કે જેની એક બાજુ તત્વ છે અને બીજી બાજુ વ્યવહાર છે. ઉત્કૃષ્ટ તત્વ અને ઉત્કૃષ્ટ આચાર વ્યવહાર એ બંનેનો સમન્વય ત્યારે જ ધર્મ કહી શકાય. ધર્મ ચલિત છે. ધર્મનું વ્યાખ્યા જ એ છે કે જે આત્માને સ્વભાવમાં ધરી રાખે તે, પડતો અટકાવે તે, અને પડતો અટકાવે એવી કોઈ સાધના, એવી કોઈ શુદ્ધ વ્યવહાર, એવી કોઈ જીવનમાં શુદ્ધ ક્રિયા જેના અવલંબનથી આ જીવ જ્યાં સુધી દેહયુક્ત છે, જ્યાં સુધી યોગયુક્ત છે, ત્યાં સુધી એ યોગ કર્મબંધના હેતુઓ છે માટે પોતાની સ્થિરતા રાખે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ કૃપાળુદેવ કહે છે કે આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, એ દેહ ચૈતન્યનું ભિન્ન જ્ઞાન થયા પછી પણ આ મન વચન કાયાના યોગની સ્થિરતા કરવાની છે અને ત્યારે ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીનો આ પ્રયત્ન, આ ગુણ આરોહણનો ક્રમ અદભુત રીતે જ્ઞાની પુરુષોએ જૈન દર્શનમાં કહ્યું છે. આ જૈન યોગ છે. જૈન યોગને સમજવો પડે કે જ્ઞાની માટે પણ સાધના કેવી કઠિન કીધી છે. અને આ તો હજી વિચાર દશામાં નથી, ત્યાં વ્યવહારનો લોપ કરીને બેઠો, ત્યાં સાધના એ બાજુ રાખીને બેઠો અને ત્યાં એને કહ્યું કે સાધનાની કોઈ આવશ્યકતા નથી, આ બધો જ વ્યવહાર છે, આ બધું જ કોલાહલ છે, આ બધું જ મિથ્યાત્વ છે, આ બધું ભ્રાંતિ છે, આવું અનંતવાર કર્યું વગેરે 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 પ્રકારનું. આ જીવને મુક્તિ મેળવવાના આ માર્ગ નથી. ભગવાન કહે છે સાધન રહિત થાય. જીવ જ્યારે સાધન રહિત થાય ત્યારે એની દશા શું થાય? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કારીગર હોય, જાણતો હોય બધું, પણ આપણે જેને કંઈક અસ્ત્ર વિનાનો હજામ, ફરસી વિનાનો હુથાર, ચુનાડા વિનાનો ઘડિયો, શું કરવું? એટલે કે આટલું કરવું સાહેબ થાય આમ, અહીંયા આમ જ જોઈએ, અહીંયા આમ ગોઠવી દો ને પછી કઈ નહીં. તો કે કરવામાં તો કે મારી પાસે કઈ સાધન નથી. તો કાકા તું શું કામ આવ્યો અહીંયા? સાધન વિનાનો કારીગર જોતું તો એમ, આની પાસે જ્ઞાન ઘણું ઊંચું, આ હથોડા વિનાનો લુહાર જેવો, બધું ઊંચું જ્ઞાન છે પણ એની પાસે સાધન રહિત થાય છે. જ્ઞાની પુરુષ કહે છે કે જે જીવો બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં, એને લોપવામાં જ મોક્ષ માર્ગ સમજે છે. આની સમજણ જ આવી એકાંતિક અધૂરી અને એમાં પાછી આગ્રહયુક્ત દુરાગ્રહ, આગ્રહ નહીં દુરાગ્રહથી ભરેલી, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે. આંખ 422માં કૃપાળુ દેવે આ વિધાન કર્યું છે. શાસ્ત્રના કોઈ એક વચનને અણસમજણ ભાવથી ગ્રહણ કરે, સમજણ છે નહીં અને હાથમાં શબ્દો આવી ગયા છે અને એ શબ્દો આવીને એને આ લોપ શરૂ કર્યો, માર્ગનો લોપ. જે તીર્થંકરે તીર્થની સ્થાપના કરી એ આ પામર્યા મૂર્ખે એ તીર્થનો ઉચ્છેદ કરવાનો ધંધો શરૂ કર્યો. અને પછી પૂછે કે અનંતાનુબંધી કેવી રીતે થાય, અનંતાનુબંધી કર્મ ક્યારે બંધાય? આ તારા લખણ છે એ અનંતાબંધુના પૂછવાની જરૂર નથી, તને જુએ એને ખબર પડે કે અનંતાબંધી કેમ બંધાય. કે તીર્થંકરના માર્ગનો જે લોપ કરવા નીકળો છે એને અનંતાનુબંધી સિવાય શું બંધાય? 513માં ભગવાન કહે છે કે મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે અને તે જાણવાના સાધન શમ, સંતોષ, વિચાર, સત્સંગ, સત્શાસ્ત્ર અને સદવ્રત એ ઉત્તમ સાધન છે. સત્પુરુષના આશ્રય જો લે તો સાધનો મહા ઉપકારના હેતુઓ છે. ઉપદેશ થાય એમાં ભગવાન કહે છે સાધન તો ઉપકારી છે, સાધન છોડી દઈશ તો તારી પાસે કઈ નથી. માત્ર સાધન સદગુરુના આશ્રય લે, તારા સ્વચ્છંદથી લે તો એ સાધન પણ તને હિતકારી થશે નહીં.
જ્ઞાન દશા પામે નહીં સાધન દશા ન કાય, પામે તેનો સંગ જે તે બુડે ભવમાય.
આ બીજી વાર બુડવાની વાત આવી. ઓલો અસદગુરુ મહામોહનીય કર્મથી ભવસાગરમાં ડૂબે, આ વાચાળ જીવ મતારથી પણ ભવસાગરમાં ડૂબે, આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી, આમાં બીજો માર્ગ જ નથી. કારણ કે જ્ઞાન દશા પામે નહીં અને સાધન દશા તો ભાઈએ ભોસી રાવી દીધી છે. ભગવાન કહે છે એની ક્યાં વાત કરો છો, પામે તેનો સંગ જે એનો ભાઈબંધ થયો એ મર્યો તે બુડે ભવમાય. કોણ બુડે? તો કે ઓલો. તો કે ઓલાનું અમે કઈ કહેતા જ નથી. ભગવાન કહે છે એના માટે તમે કઈ કહેતા જ નથી. જેણે સદવ્યવહારનો લોપ કર્યો છે અને નિશ્ચય નહીં માત્ર શબ્દની અંદરનું મહાત્મ્ય ગાયું છે એને માટે અમારે કઈ કહેવાનું જ નથી. એનો સંગ જે કરે ને એની ભાઈબંધી જે કરે એનું અમે ભવિષ્ય ભાખીએ છે કે તે બુડે. હવે જેનો ભાઈબંધ જો કુવામાં પડતો હોય તે ભાઈ ક્યાં હોય? કલ્પનાનો વિષય છે, અદભુત છે.
એ પણ જીવ મતાર્થમાં નિજ માના દેકાજ, પામે નહીં પરમાર્થને અન્ય અધિકારીમાં.
આ જીવ પણ પોતાના નિજ માનાદી માત્ર પોતાના માન કસાઈને પોસવા હેઠું. જો આ બધા જ અપલક્ષણના મૂળમાં માન છે, સ્વચ્છંદ છે, નિજ માન, એને કારણે પરમાર્થને પામી શકતો નથી અને અનધિકારી બને છે. મતાર્થી જીવ પરમાર્થને પામવા માટે અનધિકારી બને છે, એને અધિકાર પ્રાપ્ત થતો નથી. અધિકાર વિના કોઈ વસ્તુ મળી શકતી નથી.
નહીં કશાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ.
આ મતાર્થીનું શું દુર્ભાગ્ય છે. ધર્મમાં આવેલા જીવની વાત છે, ફરી ભૂલવાનું નહીં, આ સંસારવાળાની કોઈની વાત જ નથી. ધર્મની અંદર ધાર્મિક એટલે જે મતમાં દ્રઢ થઈ ગયો છે એની વાત છે, એનામાં એના કષાયો ઉપશાંત થયા નથી, કષાયોનું શમન નથી. અંતરંગની અંદર વૈરાગ્ય જોઈ જે ચિત્તમાં એ વૈરાગ્ય નથી, સરળપણું નથી સત્યને સ્વીકારવા માટે. જ્ઞાની પુરુષોએ જે આશય કહ્યો છે, રહસ્ય કહ્યો છે, જે હેતુ છે એ હેતુને સમજવા માટે જેનામાં સરળતા નથી અને મધ્યસ્થતા નથી. કે જુદા જુદા પ્રકારની જે વાત કહેવામાં આવી છે તે તો જુદી જુદી રીતે એક સમયે બધું કહી શકાતું નથી. સત્ય સંપૂર્ણપણે એક જ સમયે પ્રકાશિત થઈ શકતું નથી, કારણ કે સત્ય પૂર્ણ છે, વાણીનો યોગ અપૂર્ણ છે. તીર્થંકર ભગવાન પણ જે સ્વરૂપને પૂર્ણ સ્વરૂપે નહીં કહી શકા અને વક્તવ્ય ભાગ જ કહી શકા, અવક્તવ્ય અવક્તવ્ય જ રહ્યો, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. તો સામાન્ય જગતના જીવો જે કંઈ કહે એમાં ક્યાંક ને ક્યાંક અધૂરપ ઉણપ હોય છે, માટે મધ્યસ્થતા રાખવી કે આ જે કંઈ કહેવામાં આવ્યું છે ને હું જેના થકી જે જાણું છું એ હજુ એક અંશ રૂપે છે, બીજું પણ છે અને બીજું પણ સત્ય છે. આવો એને દ્રઢ નિશ્ચય થવો જોઈએ. આ દુર્ભાગ્ય મતાર્થીનું છે, આ દુર્ભાગ્યમાંથી મતાર્થી જીવે બહાર આવવું જોઈએ. લક્ષણ કહ્યા મતાર્થીના મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ. છેલ્લે પરમ કૃપાળુદેવ કહે છે આ મતાર્થીના લક્ષણ. અમે જરા આવા કરુણાવંત જ્ઞાનીએ પણ આવી ભાષામાં થોડીક આપણને આકરી લાગે, ન ગમે, થોડીક ક્યાંક આપણને ખૂંચે, કેમ કે આપણને લગતી વાત છે ને, એટલે આપણને એમ થાય કે હારું હું મારું સાચું માનતો તને કોક એમ કે તું ખોટો છું, તો જરાક થોડુંક ખૂંચે. એવી વાત પણ કીધી છે ત્યારે જ્ઞાની કરુણાથી કહે છે કે અમે તને આ લક્ષણ કીધા બધા જે તારા, એ શું કામ કીધા? લક્ષણ કયા મતાર્થીના મતાર્થ જાવા કા, જાવા કે જોવા, છાપણાની ભૂલ નથી ને ક્યાંય, પ્રિન્ટિંગ મિસ્ટેક, કે લક્ષ્મણ લક્ષણ જોવા કાજ, તો કે જોવાની વાત નથી કરી પ્રભુ, અમે તો જાવાની વાત કરી, તારામાંથી આ મતાર્થના લક્ષણો જાય એટલા માટે કીધા છે. અને હવે આત્માર્થીને તને કહું છું, કારણ કે આત્માર્થીના લક્ષણ છે એ આત્મ અર્થ સુખ સાજ છે, સુખની સામગ્રી છે, સુખના સાજ છે, સુખની વસ્તુઓ આપે એવા છે જેની અંદરથી સુખ પ્રાપ્ત થશે, એવા આત્માર્થીના લક્ષણ કે જે તું પ્રાપ્ત કર. અને મતાર્થીના લક્ષણ જે પ્રાપ્ત કરીને બેઠો છું અને જેના ઉપર તારો દુરાગ્રહ બંધાઈ ગયો છે એ લક્ષણોથી તું વિમુક્ત થા. મતાર્થીના લક્ષણનો આ સ્વાધ્યાય, આપણા સૌ આપણે મતાર્થમાંથી વિમુક્ત થઈએ અને જ્ઞાનીની આપણા ઉપર અનંતી કૃપા હો. સત્પુરુષોનો યોગબળ, જગતનું કલ્યાણ કરો.